તારીખ 13/1/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 456 અને 457 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 253. મૂળ કેસેટમાં વચ્ચે બીજો અવાજ આવે છે.
પરિપૂર્ણ કર્તૃકર્ત ભગવત સ્વરૂપ ભગવાન આત્મા ને સાધ આટલું ટૂંકું છે એમ કે મૂળ બોલમાં કુછ બેન શ્રી કહે છે કે વાત તો આટલી જ ટૂંકી છે કે તારું જે પરિપૂર્ણ અને કૃતકૃત ભગવત નામ પવિત્ર સ્વરૂપ છે એનું તું સાધ એટલે એનું તું આરાધ. આટલી ટૂંકી વાત છે. ત્યાં લખ્યું છે વિસ્તાર કરીએ તો ગમે તેટલો થાય પણ મૂળ વાત જે કહેવી છે એ આટલી છે કે તારું સ્વરૂપ છે એ સર્વોત્કૃષ્ટ છે. સ્વરૂપે તું જરાય ઊંડો અધૂરો નથી અને એનું સાધન છે એ અવસ્થામાં એટલું જ કરવા યોગ્ય છે. બરાબર. એ પણ અવસ્થામાં કરવાનું બાકી છે એમ કહેવામાં આવે છે કે કરવાનું એવું બાકી છે અને નહીં કરવાનું એવું થઈ રહ્યું છે એટલે એમ કહે છે કે આમ નહીં કર અને આમ કર. આમ નહીં કર એમાં શું શું ન કરવું એનો વિસ્તાર ચાલ્યો અને અહીંયા તો કઈ વિસ્તારનો સવાલ નથી. આટલું જ કરવાનું છે એટલી વાત છે. અસ્તિ અપેક્ષા એ જુઓ તો ફક્ત પોતાના ભગવાન સ્વરૂપ આત્માનું આરાધન કરવું, સાધના કરવી, પછી એનો વિસ્તાર ગુણભેદથી કરે તો દ્રષ્ટિવાળ, જ્ઞાનવાળ, ચારિત્રવાળ એમ અને ગુણભેદથી વિસ્તાર કરે પણ એની એ વાત છે, તેની તે વાત છે. આરાધનામાં અનંત ગુણથી આરાધન થાય છે. આખા દ્રવ્યનું પરિણમન આરાધનામાં છે ને, તો આખા દ્રવ્યના પરિણમનમાં અનંત ગુણનું પરિણમન છે. એ અનંત ગુણનું પરિણમન છે એને ભેદથી કહેતા કહેતા ગમે તેટલો વિસ્તાર થાય અને એ સિવાયનું વિપરીત અનેકવિધ પ્રકારે અને અસંખ્ય પ્રકારે વિરાધનનો જે ભાવ છે કેમ કે વિભાવ અને વિકારના પ્રકાર કેટલા કે અસંખ્ય, એ જેટલા વિરાધનના ભાવ છે એ ન કરે એમ કહેવામાં વિસ્તાર ગમે તેટલો થાય પણ વાત તો આટલી ટૂંકી છે એમ કેમ છે. પરિપૂર્ણ કૃતકૃત ભગવત સ્વરૂપ ભગવાન આત્માને સાધ. દ્રષ્ટિ ને દ્રષ્ટિનો વિષય એ તો સમજાવવાનું ભેદ કથન છે. હવે આ બંને કથન બંને વિષયને અસ્તિ નાસ્તિથી બંને પ્રકારે કહેતા કથનની શૈલીના અનેક પ્રકાર થાય. ભેદની શૈલી, અભેદની શૈલી, વિવિક્ષા તો અનેક પ્રકારે થાય તો પણ એ ભલે ગમે તેટલા પ્રકાર કથન ના હોય જે કઈ ભાવ છે તે એક પ્રકારે છે અને એ એક પ્રકારમાં તું આવે એમ કહે છે. કે પરિપૂર્ણ કૃતકૃત ભગવત સ્વરૂપ આ સ્વરૂપ થાય પણ પોતાનું જે સ્વરૂપ છે એ સર્વગુણ સંપન્ન છે અને પૂર્ણ હોવાથી એમાં કઈ કરવું એમ નથી. મિથ્યાત્વ ટાળવું, વિરાધના ટાળવી, આરાધના કરવી, મોક્ષ કરવો એ અવસ્થાની મર્યાદામાં બધી વાત છે. મૂળ સ્વરૂપ જે પરિપૂર્ણ કૃતકૃત છે એમાં કઈ કરવું એ પ્રશ્ન છે. ભગવત સ્વરૂપ ભગવાન આત્માને સાથ એ તો છે જ, તારું સ્વરૂપ તો પરિપૂર્ણ અને કૃતકૃત છે જ. એવું પરિપૂર્ણ અને કૃતકૃત સ્વરૂપ હોવા છતાં અવસ્થા અંગમાં જે વિરુદ્ધતા થઈ રહી છે એ તારા જ સ્વરૂપ સાથે સુસંગત નથી, તારી જાત સાથે એ વિસંગત પરિણામ છે, એટલે ઉપદેશ આપવામાં આવે છે. બીજું કઈ કારણ નથી. એમ કે જો તારું સ્વરૂપ પરિપૂર્ણ કૃતકૃત છે, ભગવત છે એટલે પવિત્ર છે, ભગવત છે એટલે પરિપૂર્ણ પવિત્ર છે, તો પછી આ અવસ્થામાં જે મલિનતા થાય છે એ મલિનતાને ને પવિત્રતાને ક્યાં મેળ છે? અથવા જે શાંત સુખમય સ્વરૂપ છે એને આકુલતાને દુઃખ સાથે ક્યાં મેળ છે? અવસ્થામાં જે દુઃખને આકુલતા થઈ રહી છે વિરુદ્ધ જાય છે. એક જ પદાર્થમાં મૂળ સ્વભાવથી અવસ્થા અંગ વિરુદ્ધ વર્તે છે, એટલે એને આદેશાત્મક ભાષામાં ઉપદેશાત્મક ભાષામાં એ પણ કથનની શૈલી છે કે તું સાધ તું આરાધ એમ કહેવામાં આવે છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય એ તો સમજાવવાનું ભેદ કથન છે. આ સમ્યક દર્શન, સમ્યક દર્શન એટલે આવું પરિણમન નિર્વિકલ્પ પ્રતીતિ, આવું પરિપૂર્ણ કૃતકૃત ભગવત સ્વરૂપ છે આત્મા પોતે, એની નિર્વિકલ્પ પ્રતીતિ તે દ્રષ્ટિ અથવા સમ્યક દર્શન, આવું પરિપૂર્ણ કૃતકૃત ભગવત સ્વરૂપ છે તે દ્રષ્ટિનો વિષય એમ ભેદથી કહેવામાં આવે છે. અને એવું ઘણું ઘણું કહેવામાં આવે, ભેદથી કહેવાય, અભેદ વિવિક્ષાથી કહેવાય, અનેક વિવિક્ષાથી કહેવાય, એ બધા ગમે તેવા કથનો હો તો પણ જે મૂળ વાત છે એ આટલી છે કે આવું સ્વરૂપ છે અને એથી વિરુદ્ધ ન જવું જોઈએ. જો તારું સ્વરૂપ પવિત્ર પરિપૂર્ણ કૃતકૃત છે તો તારી અવસ્થામાં તારે એનાથી વિરુદ્ધ જવું એ તારા માટે ઉચિત નથી. તને એ દુઃખનું કારણ થશે, બીજી કોઈ બીજાને કાંઈ તકલીફ છે એમાં નહીં. દ્રષ્ટિને દ્રવ્ય સન્મુખ વાત એમ કહેવાય છે કે દ્રષ્ટિને દ્રવ્ય સન્મુખ વાત, જ્ઞાનને આત્મ સન્મુખ વાત, સ્વરૂપમાં સ્થિરતા કર, એવું બધું કહેવાય છે. પણ મૂળ વાત તો એ છે કે જે સ્વરૂપ છે પરિણામ એને સાધે, પરિણામ એને પહોંચી વળે, પરિણામ એને પ્રાપ્ત કરે તો એ પોતે પોતામાં બરાબર રહે છે, નહીંતર પોતે પોતામાં ઉલટો વાપો કરીને આકુલતા અને દુઃખને વેદે. અને એમ થવાનું કારણ પણ એને એ છે કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે એનો એને સ્વીકાર નથી, પોતે જે પરિપૂર્ણ કૃતકૃત છે એમ સ્વીકારવાને બદલે એને એમ સ્વીકાર્યું છે કે હું માણસ છું, ફલાણો માણસ છું, અને આટલી 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 મારી ફરજ છે, આમ આ આટલું આમ કરવું, આમ કરવું, આમ કરવું, એ મારો ધર્મ છે. એને પોતાની વિશે પોતાની વિરુદ્ધ કલ્પના કરી છે, પોતાથી જ વિરુદ્ધ કલ્પના પોતાની વિશે પોતે કરી છે. હવે દ્રષ્ટિની દ્રવ્ય સન્મુખ વાળ એમ કહ્યું ને, તો દ્રવ્ય કોઈ બીજી ચીજ નથી, દ્રવ્ય છે કોઈ બીજી ચીજ નથી. પર્યાયમાં ઉભો રહીને આ દ્રવ્ય છે એમ નહીં સાધી શકે. જો પોતે પર્યાયમાં અહંપણું કરી રહ્યો છે એનાથી એમને પર્યાયમાં અહમ પણ જો એનું ચાલુ રહેશે તો દ્રવ છે એ કોઈ બીજી ચીજ છે એમ એના લક્ષમાં આવશે કે આમાં મારે એકાગ્ર થવું છે, આમાં મારે એકાગ્ર થવું છે. પણ મારે એટલે પર્યાય ને, અને પર્યાયમાં મારા પણ રાખ્યું છે તો એકાગ્ર અન્ય ચીજમાં થવાની વાત થઈ ગઈ. જેમ કોઈ અન્યમતિ એવી કલ્પના કરે છે કે અમે અમારા ઈષ્ટ દેવમાં એકાગ્ર થઈએ છીએ, એનું ધ્યાન કરીએ છીએ અને એમાં લીન થઈએ છીએ, અને એમાં તો એટલું બધું ચાલ્યું છે કે લોકોએ એવા પુસ્તકો શાસ્ત્રો લખ્યા છે, શાસ્ત્રોના નામે ચાલે ને પુસ્તકો, કે આ એક સત્ય હકીકત છે, ફલાણી તારીખ ફલાણી સાલ ફલાણા વારની છે, ફલાણા સમયે અમને સાક્ષાત્કાર થયો, ફલાણા અમારા ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થયો અને એમાં અમને આ પ્રમાણે આદેશ મળ્યો, એ પ્રમાણે જ બધું પાછું બહારમાં એમ જ થઈ ગયું, અમારાથી એમ થઈ ગયું ને બાકી પણ એમણે જે કહ્યું તો એમ જ થઈ ગયું. તમને નિમિત્ત થવા માટે મોકલ્યા, બાકી તો એ જે પૂર્ણ શક્તિ છે એનું કામ છે, આમ છે તેમ બહુ ચાલ્યું. અને કહેનાર માણસના જીવનમાં સાત્વિકતા હોય ત્યારે સાંભળનારને એના પ્રત્યે અંદેશો કરવો, શંકા કરવી. સામાન્ય જનસમાજ કે જે અનેક રીતે પાપની પ્રવૃત્તિમાં ચાલે છે એવા માણસોને સાત્વિક જીવનવાળા કાંઈ કહે, એનું નિર્દોષ જીવન જોઈને એમ થાય કે આને ખોટું કહેવાનું શું કારણ છે. કારણ કોઈ દેખાય નહીં ખોટું કરવાનું, તો એનું ખોટું માનવાનું શું કારણ છે? આ પરિસ્થિતિ ઊભી થાય છે, લોકો દોરવાય પણ છે, કેમ કે વિષયથી અજાણ્યા છે. આત્માનું કલ્યાણ કરવાનો જે અંતર્મુખનો વિષય છે એનાથી તો જગત અજાણ છે. એટલે એ વિષયમાં કોઈ ભૂલ કરે, ભલે કોઈને વ્યાદાપૂર્વક ખોટું કહેવાનો આશય ન હોય, પણ પોતાની ભૂલને પોતાના ભ્રમથી પોતાની ભ્રમણાથી કહે તો પણ લોકો તો અનુસરી જાય છે. આ પરિસ્થિતિ ઊભી થાય તો શું આ ખોટું? રવિવારે અમારે ચર્ચા થઈ ધર્માને ઘરમાં, રમણ મહર્ષિના એક અંગત નજીકમાં સમીપ વર્તી રહેનાર, કોઈ નામ લીધું ભૂલી ગયા, એમનો એક ગ્રંથ વાંચ્યો, એમણે આમ લખ્યું છે, કેમ ખોટું માન. એનું કારણ એ છે કે માનસિક પરિસ્થિતિ એક એવી ચીજ છે કે એને જે બાજુ માનસ થઈ જાય એ બાજુ ગમે એવી ગડબડ થઈ જાય, પાગલપણથી માંડીને કાનપણથી માંડીને ધ્યાનની અનેક પ્રકારની ધ્યાનાવિષ્ટ કલ્પના ભૂતાવિષ્ટ જેવી થઈ પડે છે. કોઈ એક પ્રકારે માનસિક કલ્પનામાં એકાગ્ર થાય ત્યારે કષાયની તીવ્રતા ન હોય, કષાયની તીવ્રતા ન હોય પણ દર્શનની ને ભ્રમણાની તો તીવ્રતા અવશ્ય હોય છે, ત્યારે એક પ્રકારે એને એમ લાગે છે કે ફલાણા મારા ધ્યાનમાં આવે છે, મારા શરીરમાં આવે છે, મારા જ્ઞાનમાં આવે છે, પ્રત્યક્ષ આવે છે, મારી સાથે આમ વાતચીત કરે છે અને આવો મને હુકમને આદેશ ફરમાન કરે છે. બધું સાયકોલોજીક પોઝિશન છે, બીજું કાંઈ છે કાંઈ બનતું નથી, કાંઈ બની શકે. એ કહ્યું એવું, પછી કહ્યું કે એવું થયું, એનું શું? મારા ત્યાં પુણ્ય યુગ હોય, ત્યાં અનેક ઈચ્છાઓ સાર્થક થતી જોવામાં આવે છે. પાપીમાં પાપી પ્રાણીને પણ વર્તમાનમાં ઘણા પાપ કરતો હોય એને પણ પૂર્વકર્મનો ઉદય હોય તો એની ઈચ્છા અનુસાર સંયોગો ભજતા જોવામાં આવે છે. તેથી એ કરી શીખવા છે એ કાર્યો બહારના, એવી ભ્રમણા જરા પણ કરવા જેવી નથી. એટલે તો આ માર્ગ એવો છે મિત્રાનો કે ક્યાંય પણ પહેલેથી ભ્રમણા ટાળે એમ કહે છે. પહેલેથી પદાર્થના સ્વરૂપ અનુસાર પદાર્થ જ્ઞાન કરીને પદાર્થનો નિર્ણય કરે, સ્વપર પદાર્થનો નિર્ણય કરે, અને એ પદાર્થના નિર્ણયમાં કોઈ ભ્રમણા ન થાય એ પ્રકારે સમજણ પહેલા તો કરવી જોઈએ. શું થાય, જ્યાં સુધી સ્વ સ્વરૂપનો નિર્ણય ન હોય ત્યાં સુધી વિકલ્પના ને કલ્પના જેવી થવાની, બીજી શું થવાનું, બીજો ઉપાય શું છે? ખરેખર તો કઈ અવસ્થાએ ધ્યાન કરવું જોઈએ એનું જ્ઞાન હોતું નથી. નવરા પડ્યા એટલે કરો, બેસી જાવ ધ્યાનમાં. સામાન્ય રીતે માણસ જો જગતના વ્યવસાયથી તો થાય નિવૃત્તિ, બાહ્ય નિવૃત્તિ લે એટલે એને સમય તો મળી ગયો, સમય મળ્યો એટલે કરો ધ્યાન. આખરમાં તો આ આત્મામાં એકાગ્ર થવાનો ધ્યાન ઉદ્યોગનો વ્યાપાર છે, આત્મામાં એકાગ્ર થવાનો ઉદ્યોગનો વ્યાપાર છે અને બહુ કિંમતી વેપાર છે. જેમ હીરાનો ને રત્નોનો વેપાર કિંમતી છે એમાં કિંમતી વેપાર છે. એમાં સમજણ કર્યા વિના જંપ લાવે તો કિંમત આપે હીરાની ને હાથમાં આવે પથરા ખોટા, કિંમત આપે સાચા હીરાની ને હાથમાં આવે પથરા. થાય શું કે મૂડી ચાલી એમાં કઈ હાથમાં આવે, હવે ખોઈ બેસે. એમ અહીંયા સમજણ વગેરે ધ્યાનના ઉપયોગનો વેપાર કરવા જાય તો એને જે નિર્ભ્રાંત દશા કેળવવી છે એ કેળવાને બદલે નવા ભ્રમમાં ફસાય, ગ્રહિત વિખ્યાતમાં જાય. ઉલતાનું એનું જે કાંઈ નિર્ભ્રાંત દશા બાજુ આગળ વિકાસ કરવો છે એ રસ્તો પણ બંધ થઈ જાય. સાતા તો ઉપજવાની દશા એ બંધ થશે, એને કાંઈ ધ્યાનનો પ્રયોગ મનવચન કાયાથી કરશે, મનવચન કાયાના અવલંબન એ કરશે, એના સાધન એ કરશે, કસાય તો બંધ થશે. આ કરવા જોઈએ ભાઈ, તો સમાજ પડવા વાળાને થોડીક વાર પ્રસ્તુત લાગે છે. પ્રસ્તુતમાં ગયા ને દિવસમાં જાય છે રવિવારે પ્રાર્થના કરવા, ત્યારે એને રોજ અગર રવિવારે આપણે આમ આખો દિવસ 24 કલાક કસાયની હોળીમાં ફરકતો હોય તો થોડીક વાર કસાય બંધ થાય તો એને સાધક મળે. કોઈ કોઈ તાણું નાણામાં એકાદી પવનની લહેરથી આવે અને દૂર થાય. આત્માના કલ્યાણ માટે એ શું નવી ભ્રમણા થાય, નવી સાવધાન પહેલાના કરવી અને કરવી ભ્રમણા નામે
પૂરી ભાવના અને પૂરી લગ્નથી એ જે બેન થઈને છે શ્રેષ્ઠ થાય છે વસ્તુ છે. એનો પાયામાં રહ્યું બીજી રીતે તેને ગમે તે ધાર્મિક કહેવાતી ધાર્મિક પ્રવૃત્તિ કરી હોય છે ને, ધાર્મિક પ્રવૃત્તિ કહેવાય કે આ ધાર્મિક પ્રવૃત્તિ કરે છે. ભૂલો પડી ગઈ, ભૂલો તો પડેલો છું પણ અટવાઈ ગઈ વધારે પાછો શાસ્ત્રમાં આવીશ તો શાસ્ત્રમાં દુઃખું ખાય છે, અને શાસ્ત્ર બુદ્ધિને ધ્યાનાધીન આવીશ તો ત્યાં દુઃખું ખાય છે, નવું દુઃખું ખાય છે, પાછો નવા ચક્ર આવે છે, પાછો દ્રેક વિચાર થઈ ગયો. પોતે જ્ઞાન સમાવી આત્મા કેવો છે અને એ કેવો છે નક્કી કરતા એને રાગ અને સ્વરથી ભિન્નતા ભાસવી જો એમ ન થાય તો એને અંદરમાં વળવું કઈ રીતે, એની કળા હાથમાં આવશે
નહીં.
બીજી કલ્પના કરશો તો બીજી કલ્પના, એ બધી કલ્પના છે, શૂન્ય થવાની કલ્પના છે, અને કોઈ ભગવાન ઈશ્વર ની માંડે પડે પણ બધી
કલ્પના છે, ખબર નથી.
જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરતા રાગ અને પરથી ભિન્નપણાનો પણ સાથે સાથે નિર્ણય થાય છે. દેહાદીથી ભિન્ન છું, રાગાદીથી ભિન્ન છું, સારા જગતથી હું ભિન્ન છું. દેવાજ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી વારંવાર વેદજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા હવે વ્યાસ પરિણતિ ઉદય ભાવે કામ કરી રહી છે, એ પરિણામમાં વેદજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા, જુદા પડવાનો અભ્યાસ કરતા કરતા, એટલે કે ઉદય ભાવનો નિષેધ કરતા કરતા અને નાયક સ્વભાવનો આદર કરતા કરતા આખો આશ્રય બદલવાની આ પ્રક્રિયા છે. અનાદિનો જે પરાશ્રય થાય છે એ આશ્રય આખો બદલવાની પ્રક્રિયા ભેદ જ્ઞાન છે. વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જેમ કરવતથી વારંવાર હલાવીને ટુકડા કરવામાં આવે છે, કાપવામાં આવે છે, એ ભેદ જ્ઞાનની કરવત વારંવાર સતતપણે ચલાવી લીધા, એમ કરતા કરતા પોતાના જ્ઞાયક સ્વભાવમાં પરિણતિનો ચૈતન્યનો રસ એવો ઉદય થાય, ચૈતન્ય પરિણતિનો ચૈતન્ય રસ એવો ઘટ થાય છે કે એને વિકલ્પો તૂટી જાય છે. પછી આ સ્વને આ પર એવા પણ વિકલ્પો રહેતા નથી, વિકલ્પો તૂટી જાય છે, રૂપિયો ઊંડાણમાં ચાલ્યો જાય છે. વેદનને પકડીને ભેદ જ્ઞાન કરે છે એટલે વેદન ઉગ્ર થાય છે, આ જ્ઞાન વેદનનો આવિર્ભાવ થાય છે, જે વિકલ્પ વેદનનો આવિર્ભાવ થાય છે, એવા તીવ્ર વેદનમાં ઉપયોગ વિકાસાર થાય છે કે ઉપયોગ જાણે ઊંડો ઉતરી જાય છે. માણસ નથી કે ના, એટલી બધી વેદના હતી કે જીવ ઊંડો ઊંડો ક્યાંક ઉતરી જતો હતો, ઊંડો કાંઈ ઉતરી જતો નહોતો, પણ શરીરની દુઃખની પીડાની વેદનામાં એટલો એકાકાર થયો પછી મૂંઢાઈને ઉપયોગ છે ને એની સાંભાન ચાલી જવાની સ્થિતિ થાય, ઉપયોગ બિરાવા માંડે ત્યારે એને ભાઈ મારો ઉપયોગ ઊંડે 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 કાંઈક ઉતરી જાય છે. એના બદલે અહીંયા એમ કે છે કે સ્વરૂપ સંવેદનમાં એટલો એકાકાર થાય છે કે આત્માને વ્યાપક વ્યાપક ભાવે વેદે છે, અનુભવે છે, એવો ઉપયોગ ઉંડાણમાં ચાલ્યો જાય છે. અને જેમ ભણેરામાં ભગવાનના દર્શન થાય, આપણે આયા દેવ પોતાની પાસે ક્યાં ગયા હતા, આપણે ચાંદખેડી, ચાંદખેડીમાં બહુ મોટા પ્રતિમા છે, ભાવભાઈ મોયરામાં છે, નીચે અંદર મુસલમાનો રાજા આક્રમણ હશે, પદ્માસને પણ લગભગ એ ગ્રહ જેવા મોટા પ્રતિમા ભગવાનના દર્શન દે આ તે વૃંદાવનમાં આત્મ ભગવાન દર્શન દે છે. ઊંડો 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 ઉતરી ગયો તો પરિપૂર્ણ ચરિત્ર મૂર્તિનો અનુભવ થાય છે. કેવો અનુભવ થાય છે કે પરિપૂર્ણ છે આ ચૈતન્ય મૂર્તિ તો હું એમ અનુભવ થાય છે. પર્યાયમાં હું પણ રાખીને આનો અનુભવ કરવો છે એમ ત્યાં વાત નથી.
અનુસંધાન
ચાલુ બોલશે ને,
પર્યાયનો
ઉભો રહીને આ દ્રવ એમ નહીં સાધી શકાય, એમ અનુભવ નહીં થાય. વેદજ્ઞાન કરતા કરતા વિકલ્પ તૂટીને એકાકાર અંતર્મુખ ઉપયોગ થયો ત્યાં જેમ કોઈ મોયરામાં ભગવાનના દર્શન થાય એમ અંદરમાં ઊંડાણમાં અંતર્મુખમાં આત્મ ભગવાન દર્શન દે છે. પોતે જ પોતાને ભગવાન સ્વરૂપે સિદ્ધ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે અનુભવે છે કે હું આવો છું. શેનો અનુભવ છે કે પોતાના પરિપૂર્ણ કૃતકૃત્ય સિદ્ધ પદ નો અનુભવ છે. એવો અનુભવ છે કે હું આવો છું એવો અનુભવ છે. અનુભવમાં એમ છે, અનુભવમાં એટલો વિકલ્પ નથી કે હું આવો છું, પણ એનું જે વાક્ય એવો નિર્વિકલ્પ ભાવ છે હું આવો છું, એનું જે નિર્વિકલ્પ વાક્ય છે એનો અનુભવ છે. આમ જ્યાં એને સ્વાનુભવ કરવાની કળા હાથમાં આવી એમ કે આ એક વાત બહુ સરસ કે આમ અનુભવ થાય, આમ અનુભવ થાય એમ આપણને ખ્યાલમાં આવે ને આપણે એવો કઈક અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ તો આ અનુભવ માનો કે થાય પછી શું કરવું, પછી આગળ શું કરવું? ચાલો એક વાર અનુભવ તો કર્યો પછી આગળ શું કરવું? કે ભાઈ તને સ્વાનુભવ કરવાની જ્યાં કળા હાથમાં આવી, રીત હાથમાં આવી, વિધિ હાથમાં આવી તો પરિપૂર્ણ સિદ્ધ કેમ થવાય એની કળા પણ તારા હાથમાં આવી ગઈ, આવી જાય છે. અને આવી જાય છે એમની એ પદ્ધતિમાં એ વિધિમાં એ એવો લાગી જાય છે કે જાણે હવે એને કેવું જ્ઞાન સાથે કેવી સ્વરૂપ કરી બધી વાત લીધી એક બોલી. આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા કમાય તે બધી કળા હાથમાં આવી જાય છે અને એ જીવની કેવું જ્ઞાન સાથે કેવી શરૂ થાય છે. અંતકાળમાં પ્રગટ કેવું જ્ઞાન પ્રાપ્ત થાય એવી અંદરની પરિણામની રમત એની સ્વરૂપ સાથે ચાલુ થઈ જાય છે. એક બોલમાં નિર્ણયથી માંડીને કેવું જ્ઞાન પર્યંત વાત સુણા લાગે છે. બસ એ જ્યાં સ્વાનુભૂતિની વિધિ એને હસ્તગત થઈ તો એ સ્વાનુભવ જ આગળ વધીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. એક જ વિધિ છે, વિધિ તો કઈ બદલાતી નથી. મને પ્રતીતિ આવી જાય છે કે જો હું સ્વરૂપે પરિપૂર્ણ હું અને એ પરિપૂર્ણ એવા મારા સ્વરૂપનો અવસ્થા અનુભવ કરી રહી છે, મારો અનુભવ અવસ્થા કરી રહી છે તો એ અવસ્થા આનંદ પૂર્ણ થઈ જવાની છે. અનુભવ કરતા કરતા જ મારા જેવી પૂર્ણ થઈ જશે. જેવો હું છું એવી જ પરિપૂર્ણ અવસ્થા, જેવો હું પૂર્ણ છું એવી અવસ્થા પૂર્ણ થશે. હું પૂર્ણ છું અને હું પણ ન્યા રાખે છે અવસ્થા પર પણ પૂર્ણ થઈ જશે. પણ મને અપેક્ષા એની હું રાખવી પડે એવો તો હું નથી, છતાં એની અપેક્ષા મને નથી. એવું હું પરિપૂર્ણ છું કે જો એક સમયની અવસ્થાની પણ અપેક્ષા રાખવામાં આવે તો મારી પૂર્ણતા રહેતી નથી. પરિપૂર્ણ નો અર્થ એક સમયની અવસ્થાની પણ જેમાં અપેક્ષા
નથી.
અપેક્ષા તો અધૂરા હોય તે રાખે, બીજી વાત
કોણ
રાખે? જરૂરત હોય અધૂરા હોય, અપેક્ષા રાખે તે પરિપૂર્ણ ન હોય. જગતમાં જે ઈશ્વરની કલ્પના છે આ એની સામે આ એક જ અકાચ્ય દલીલ છે. કોઈને પણ પૂછો કે તમારા ઈશ્વર પરિપૂર્ણ કે અધૂરા, તો ઈશ્વરને કોઈ અધૂરા આપવા તૈયાર નથી. એવી અપેક્ષા રાખનારને પરિપૂર્ણતા સ્થાપવી એ વાત પણ સુસંગત રહેતી નથી. અપેક્ષામાં તો દિન પણ આવે છે, તો ઈશ્વરને તમે દિન કરી પડે તો એનું ઐશ્વર્ય ક્યાં રહ્યું? જો ઈશ્વર પોતે દિન હોય તો એનું ઐશ્વર્ય રહેતું નથી. એ જ બીજી અકાત્ય દલીલી છે કે કોઈ સજ્જન પણ બીજાનું દુઃખ જોઈ શકતો નથી. કરુણાનો સાગર કેમ જોઈ શકતો હશે? ઈશ્વરને તો કરુણા સાગર તરીકે તો સ્થાપે છે. જો તમે મનુષ્ય થઈને એક સજ્જનતામાં પણ કોઈનું દુઃખ ન જોઈ શકતા હો તો તમારી સજ્જનતા કરતા એનું એની કરુણા તો અનંત ગુણી છે. સાગરના અનુરૂપમાં તમે આપો છો અને એના અધિકારની વાત છે. સૃષ્ટિને કેમ સંચાલનમાં રાખવી એની પાવરની વાત છે. તો આ વિશ્વ નંદનમાં હોય એમાં સર્વ જીવો આનંદને પ્રભુ કરતા હોય. કોઈ રાજાના રાજમાં પ્રજા દુઃખી થાય તો લોકો રાજાને ગાળો આપે છે. માટે કઈ રાજા પ્રજા દુઃખી થાય અને આ ઈશ્વરની પ્રજા આટલી બધી દુઃખી હોય એ વાત કઈ ભેર ખાય એવી છે? એની સાથે કોઈ રીતે ભેર ખાય એવું
નથી.
કઈ લાંબો વિચાર કરતા
નથી.
ચાલે છે પરપદાર્થમાંથી સુખ લેવાની બુદ્ધિ છે એમાંથી થાય છે. એમાંથી ફાયદો થયો છે. પણ અહીંયા તમે જો આ તત્વજ્ઞાન ઉપર તમારા વૈચારિક સ્થિતિમાં પણ દ્રઢતા ન હોય, વિચારમાં પણ દ્રઢતા ન હોય ને તો ભગવાનને પગે લાગવા જાય ને ત્યાં એ કલ્પના કીધી છે કે આ હું વંદન નમસ્કાર પૂજા કરું છું ને કઈક એનું ફળ આવશે. ક્યાંથી શરૂ થઈ જશે? મૂળ ક્યાંથી પેલું ફાયદું છે? આ ભગવાનને ભજું છું, આ ભગવાનની પૂજા કરું છું, સેવા કરું છું, સ્તુતિ કરું છું, વંદના કરું છું, દર્શન કરું છું, હવે દુકાને વાંધો આવશે? આવી ગયો, હાજરી પુરાવી દીધી, ના જોઈને તૈયાર થઈને બદલીને પહેલા મંદિરમાં જઈ આવું, પછી બીજું બધું કરવું. કેમ કે આખો દિવસ સારો જાય, કેમ કે એને આખો દિવસમાં જે કાંઈ પુગળનો વ્યવહાર છે એમાંથી એને સુખ લેવું છે. તો એમાંથી સુખ લેવું છે એટલે અહીંયા પણ એ પકડે છે. આ એમાંથી પછી ફાયદો શું કાંઈ શું કરી દે? હવે એમાં કાંઈ અનુકૂળતા થઈ શકે. હવે આપણે એમાં થોડું આપો ત્યાં કાંઈક આપો તો સામે પછી કાંઈક આપે. ખેતરપિંડીની ચાલુ થઈ જાય, વૈષ્ણવ મુશ્કરી કરે કે તમારે હનુમાનજીને પાવડું તેલ ચડાવીને ડબ્બો તેલ નો જોઈ છે એમ છે, બીજું કાંઈ છે એમ કે માગે ને લોકો માગે
એમ કરીને આ શનિવારે તેલ ચડાવે તો પાવનું તેલ ચડાવવાનું છે ને બધું તેલ વ્યાજની વાત નથી
દાન
કરવું એટલે દાન ના ફળ માટે દાન કરવું એ ક્યાંય આવે
કઈ
તો એની આપણે ટિપ્પણી કરીએ છીએ ત્યાં દાન કરવાનો અર્થ એ છે કે પૂર્વક કોઈ શુભ કાર્યોના ફળ સ્વરૂપે અત્યારે તારી સાથે ધનવૈભવવાળી સંપત્તિ થઈ હોય તો તારું મમત્વ તો એના ત્યાગના પ્રસંગે ચકાસણીમાં આવશે.
બરોબર,
એમાં અહંકારનો રસ કેટલો અસર છે એના ગ્રહણના કાળમાં તો નહીં તને સમજાય, પણ એ દેવાનો વારો આવશે મારો કોઈ અધિકાર નથી અને દેવગુરુ શાસ્ત્ર ની બાહ્ય પ્રભાવનામાં એનો ઉપયોગ થતો હોય તો એના જેવી બીજી કોઈ વાત નથી એમ સમજીને એને એમાં એ કાર્યનો ઉત્સાહ છે. ધન સંપત્તિ મારી છે ને મેં આપી છે એ વાત તો મુદ્દલ ના કરવાની મુદ્દલ વાત નથી. એવા કાર્યો થતા હોય તો તે કર્તવ્ય છે, સર્વ પ્રકારે એ કર્તવ્ય છે, અનુરોધનીય છે. પછી સંપત્તિ કહેવાતી મારી છે તો ઠીક છે, કહેવા છે તો વ્યવહાર કહેવાનો છે, આત્માની ક્યાં છે એમ સમજી લે એ કોઈ કાર્યની સંપન્નતામાં એની અનુભૂતના છે. એને દુઃખ નથી કે હવે મારા પૈસા ઓછા થઈ ગયા તેથી હવે મારે જરૂરિયાત પડશે ત્યારે હવે મને પ્રતિકૂળતા ઊભી થશે એવું કોઈ આર્ત ધ્યાન નથી. મેં પૈસા આપ્યા એવું કોઈ અભિમાનનું પણ આર્ત ધ્યાન નથી, કેમ કે એને પહેલેથી જ એ પદાર્થોથી પોતાની ભિન્નતાને દ્રઢપણે અનુભવમાં રાખી છે. તેથી એ કાર્યો બીજા જગતના જીવોને પણ સુખના માર્ગે ચડાવવામાં નિમિતભૂત જાણીને એની અનુભવના કરે છે. એ સિવાય બીજી ભાઈ પરિણામ કામ કરશે ને દાન કરતી વખતે જો ભિન્નતા નહીં ચિંતવી હોય તો આ દાન મેં કર્યું એમ આવ્યા વિના નહીં તો પછી શું કરશે કે મેં કર્યું એની તીવ્રતામાં શું થશે એને કે મારું નામ લખજો તમે, મારું નામ જાહેર કરજો બધામાં, મારું નામ લખજો, પછી નો ઘુસાય એવું લખવું હોય તો આરસમાં લખજો. આ તો કહે છે કે દાન આપનારને એનો ચહેરો દેખાય, એનું શરીર બરાબર આવા હતા દાના તમારો ફોટો ચડાવજો. હે, કેટલા ફોટા લગાડ્યા છે? હે, જો ફોટા લગાડવાનું કહે તો દાન આપવા પાસે તૈયાર થઈ જાય. પછી એટલા બધા તૈયાર થઈ જાય કે ફોટા ટંગાડવાની જગ્યા રહીએ
નહીં.
આ દેખાવ થાય આપનાર આવા હતા એમ હું ભલે ન હોઉં પણ મારા વિષયના પરિણામ બીજાને થાય. એટલે તો પછી હાઈ સ્કૂલ થાય એટલે તો સીધા છે જ્યાં ત્યાં, છતાં માણે તો જોવે કે આને આ 515,000 આપ્યા એ આવા હતા એને જોવા માટે એનો ફોટો રાખી જાય. દેહ ઉપર તો કેટલી હિંમત આવો આવો હું, પણ તું એવો છો નહીં મારી પાસે વિખાઈ જાત.
ફોટા ઉપરથી વારંવાર અને પ્રેરણા મળે ને
કે અમારા દાંત બધા વળી ગયા, આ રીતે દાન આપ્યું તો અમારે આ રીતે દાન આપવું જોઈએ.
આ
રીતે દાન આપવાની એમને એમનો ફોટો લગડાવી ગયો, મારો પણ લગડાવ. એવી પ્રેરણા મળે ને એના કરતા, એવી પ્રેરણા ન કરતા જાય કે અમારા વડીલો હતા એ ક્યાંય નામઠામ જાહેર કરવા દેતા, ગુપ્તદાન કરવા દેતા. મારું નામ નહીં ક્યાંય, નામ નામ ક્યાં, મારું છે જ
પણ
પૈસા મારા નથી, નામ મારું નથી. આનું સત્કાર એ સંપન્ન થાય એવી ભાવના છે, એથી વિશેષણમાં કાંઈ નથી. અને એ ભાવનાની પણ એવી કોઈ કિંમત નથી કે જેમાં મારું આત્મકલ્યાણ સમાયું છે એમ માનું. ખૂબ ભાવ છે, ખૂબ ભાવની કિંમત એટલી બધી ખોટી રીતે થઈ જાય કે એને શક્તિને ખોટામાં નામ લગાડવાનું ગુણ થઈ જાય. એમાં શું અહંકાર થાય છે, અસત અભિમાન શું થાય છે, અને પાપ કેટલું ગુંડાય છે, અને શુભ કરતા પણ અશુભનું પરિણામ ત્યાં વધી જાય છે, એને જ્ઞાન દેનારને ખબર નથી. આ ભાઈ કે છે કે આ બોલ ખસેડી નાખવાનું ઘણી વાર કે આરતી ના પૈસા નું બોલ લગાવી ₹1,001 અને ₹1,001 કેટલીક વસૂલાત લીધી છે. 1,000 ને ખબર પડી, કેટલા હજાર ને ખબર પાડી છે 101 માં જાય. કેમ કે એમાં એક બીજો ભાવ મુકાય છે, બીજાને પ્રેરણા મળે ત્યારે એ વખતે જાહેર આપશે જાય. પણ મારું નામ માચા કરે, જેટલા અહીંયા દર્શન કરવા આવે એ મારું નામ માચા કરે, કાં તો એ હો નામ લખે ને એ ગીતે બરાબર છે ને, મારું નામ બધા લખાવેલું છે ને એની અંદર લખાયા વગરનું ભૂલથી તો રહી ગયો નથી પણ નહીં રહે. એમાં તો શુદ્ધ ભાવ પણ રહેતો
નથી.
એમ કે છે કે હું આત્માનું સ્વરૂપનું ધ્યાન કરું, હું ધ્યાન કરું એમ ધ્યાન કરનારની પર્યાયમાં તમને
પ્લેટફોર્મ
બોર્ડમાં કોકનું નામ લખ્યું છે એમાં તો હું જોઈએ કોકનું લખ્યું છે, તારું તો નામ છે ને એટલે તારું નામ ન ગણાય, કોકનું ગણાય એ તો કોકનું છે, પણ તારી પર્યાયમાં તું હું ઓનરી એ ધ્યાનની વિધિ છે. શું ધ્યાનની વિધિ છે? હું આ આત્માનું ધ્યાન કરું આ દ્રવ છે એમ નહીં સાધી શકે, પર્યાયમાં ઉભો રહીને આ દ્રવ છે એમ નહીં સાધી શકે, એમ સાધના નહીં થાય. આથી આટલો સંદર્ભમાં પર્યાયમાં હું પણ થાય તો સાધના થાય ને વિરાજના થાય, વિપર્યાસ થાય તો એવો કેવડો મોટો વિપર્યાસ થાય. પોતે ધ્રુવસ્તંભ છે, પોતે ધ્રુવસ્તંભ છે એનો અર્થ કે પોતે ધ્રુવસ્તંભ છે અનાદિ અનંત, તેમાં નિર્વિકલ્પણે હું પણ કર એ અવસ્થા હું હવે વિકલ્પ છોડીને આમાં અહમ પણ કર તો તારું પરિણામ સમ્યક રહેશે. અને જો આ ધ્રુવ સ્તંભમાં મારામાં અહમ પણ નહીં કર્યું તો તારી દશા દુર્દશા થઈ
જશે. બરાબર,
345 ઉપર પ્રવચન માંથી
પર્યાયમાં
અસ્તિત્વ ક્યાં છે? આત્માનું હોવા પણ પરિણામ આધાર કોઈનો ને કોઈનો આધાર લીધા વિના તો પરિણમવાનું નથી. જ્યાં પોતાનું જ ત્રિકારી અસ્તિત્વ છે એનો આધાર ન લઈએ તો એવો આધાર ક્યાંક ને ક્યાંક લઈને પોતાની દશા બગાડે છે. પરિણામ એમ કે છે ધ્રુવ સ્તંભ છે, આત્મા ધ્રુવ સ્તંભ છે એમ કહીને એની મુખ્યતા કરાવે છે. રાગાગ્નિની અને રાગના વિષયની મુખ્યતા તો ન કર, પણ તારા પરિણામાંશની પણ મુખ્યતા ન કર. પરિણામાંશમાં અશુભ છૂટીને શુભ થાય એની તો મુખ્યતા ન કર, પણ શુદ્ધ થી આગળ જાણીને શુદ્ધતા ને નિર્મળતા થાય તો એની પણ મુખ્યતા. એવી ધ્રુવની મુખ્યતા કર તો તારા પરિણામ સમ્યકપણે પરિણમશે, અને નહીતર અસમ્યકપણે પરિણમશે. આ સિદ્ધિ વાત છે. પરિણામનો આ નિયમ છે કે આમ જ પર્યાયમાં પરિણમનમાં સમ્યકપણ ઉપજે છે, અન્યથા પ્રસન્નમુખ થઈને ક્યાં જઈને અટકે છે એનો કોઈ પછી કંટ્રોલ રહેતો નથી. ધ્રુવ સ્તંભ છે એમાં અહંપણ કર, અને તે પણ નિર્વિકલ્પ ભાવે, એનો પણ વિકલ્પ કરવો. એવી વચમાં વિકલ્પની જરૂરત નથી. જેમ માણસ કોઈ જરૂર વગરનો માણસ કોઈ કામ થતું હોય એમાં વચમાં બોલ બોલ કરે તો કામ બગાડે છે. ભાઈ તમે વચમાં નહીં બોલો અમથા અમથા બગાડો છો એમ કે, એમાં વિકલ્પ વચમાં ઉભો થાય કારણે બગાડે છે. હું ધ્રુવ એવો વિકલ્પ થાય એ પણ એના કારણે બગાડે છે. એની કોઈ આવશ્યકતા નથી કેમ કે હુંમાં કોઈની શું કરું, હુંમાં હું એમાં હુંમાં હું પછી એવો વિકલ્પ ની શું જરૂર. એમ કે એને અટકાવી નથી શકાતા.
વિકલ્પ અટકાવી
વજન નહીં આપો તો એ નહીં થાય. એનો એવો સ્વભાવ છે, વિકલ્પ નો એવો સ્વભાવ છે કે જે વિકલ્પ ઉપરથી તમારું વજન હટી ગયું, મુખ્યતા હટી ગઈ, તો એ વિકલ્પ શાંત થઈ જશે, એ વિકલ્પ નાશ થઈ જશે, ઉત્પન્ન થતા બંધ થઈ જશે. વિકલ્પ ત્યારે જ થાય છે કે એના ઉપરની મુખ્યતાને વજન રહે છે ત્યાં સુધી. એવો જ વિકલ્પનો સ્વભાવ છે. પણ વિકલ્પ ઉપરનું વજન છૂટી ગયું ત્યારે વજન તો ક્યાંક જવાનું છે. પોતે ના સમાવે સ્વભાવ ઉપર જ્યાં વજન ગયું એટલે વિકલ્પ આપવા બંધ થાય છે. સમય લાગે તો એનું કઈ એને ચિંતા નથી. સ્વભાવ ઉપર વજન ગયું એનું કાર્ય છે, વિકલ્પને રાખવા ટાળવાનું એનું કાર્ય નથી. જેમ એને વિકલ્પ રાખવો નથી એમ ટાળવાની ચિંતા એને કે લપન છપન કરવી નથી. કેમ કે તો બહુ ચીકણી વાત છે. વિકલ્પ ને ટાળવો એ વિકલ્પ થયો, એ નવો વિકલ્પ થયો. એમાં ક્યાં વિકલ્પ થયો? નવા વિકલ્પ ને જન્મ આપ્યો. વિકલ્પ ટાળવાના વિકલ્પ ને જન્મ આપ્યો એટલે એ રીતે વિકલ્પ ટળતો નથી. પણ એની ઉપેક્ષા થતા, એનાથી ઉદાસીન થતા, અને જ્ઞાયક સ્વભાવમાં રસ જાણતા, નિર્વિકલ્પ સ્વરૂપ ઉપર પરિણામનો રસ જાણતા, પરિણામ આપવા જ નિર્વિકલ્પતા ભગે છે. વિકલ્પ ચૂકી જાય છે. વિકલ્પ છોડવા માટે વિકલ્પ કરવો કે એમાં છોડ્યો કે કર્યો? છોડ્યો નહીં પણ કર્યો, ભલે ટાળવાનો પણ કર્યો. વિકલ્પ નહીં, જાળવે ને ચાલુ રહી એ છૂટશે. સેના આધારે કેટલો સવાલ?
આધાર અસંખ્યા જમો
પોતાના દોષિત પરિણામથી ખરાબ વિકલ્પ એટલે પોતાના દોષિત પરિણામથી દૂર જવાનું અથવા દોષિત પરિણામને ગૌણ કરવાનું બે પ્રકારે બને છે. એક તો સ્વચ્છંદથી તીવ્ર દોષે પરિણમે ત્યારે એને દોષ ગૌણ થઈ જાય છે. એમાં શું થઈ ગયું? ભલે ને એટલો થઈ ગયો, એમાં શું? આપણે ક્યાં વિતરાગ થયા છે? એ તો હોય તો થાય, એની સંસારી છે. એમ દોષ વધારે દોષની રૂચિમાં, તીવ્ર દોષની રૂચિમાં જે વર્તમાન દોષને ગૌણ કરી જાય છે, એક એનો એ પ્રકાર છે. અને બીજું પોતે પરિપૂર્ણ નિર્દોષ વિતરાગ સ્વરૂપે છે એની મુખ્યતામાં એને દોષ ગૌણ થાય તો એ દોષ ટળી જશે. બે ઉલટી સુલટી રીત છે, એકમાં દોષ વધી જશે અને એકમાં દોષ ટળી જશે. કઈ રીતે ગૌણ કરવું એટલો સવાલ છે. દોષને ગૌણ કરવા એવી વાત સાચી છે, પણ એની વિધિ શું? જો યથાર્થ વિધિના હાથમાં આવે તો એ દોષ વધારી શકશે, એટલા દોષમાં જશે એનો કોઈ કંટ્રોલ રહેશે
નહીં.
એ અનંતાનુબંધીનો દોષ છે. પછી નિશ્ચય છે અને નિશ્ચય તે મુખ્ય નથી, કેમ કે પોતાની પરિણામ છે એ પણ નિશ્ચય છે, પોતાનું પરિણામ પણ નિશ્ચય છે. પછી રાગ જીવની પરિણામ ના થયો તો નિશ્ચય જીવે રાગ કર્યો છે, અને પોતાના પરિણામમાં શુદ્ધિ થઈ છે તો નિશ્ચય છે, નિશ્ચય ધર્મ પ્રત્યો છે. નિશ્ચય મુખ્ય નથી,
મુખ્ય
એ તો પરિણામ થઈ ગયું, પરિણામ મુખ્ય થઈ ગયું છે, પણ મુખ્ય તો એ નિશ્ચય છે. એમ કેમ જે પ્રકારી ધ્રુવ છે તે મુખ્ય છે, મુખ્ય છે તે નિશ્ચય છે. આવું તરફ
કરતા
એવું છે કે રાગ અને પરપદાર્થને વિચારીને ઓળખીને પણ એની તુચ્છતા ન જાણી હોય ને એની ભિન્નતા ન જાણી હોય તો એની મુખ્યતા કરતી નથી. આત્મા વિતરાગ પરિપૂર્ણ શુદ્ધ પવિત્ર કૃતકૃત સ્વરૂપે છે, એને વિચારીને ઓળખીને જાણીને એની કિંમત ન આવી હોય તો એની મુખ્યતા થતી નથી, આની મુખ્યતા તરતી નથી, આની મુખ્યતા થતી નથી, અને તેથી સંસારમાં પરિપૂર્ણ ચાલે છે.
બરાબર.
હવે અહીંયા આ જે વિતરાગી શાસ્ત્રો છે, દ્રય સ્વરૂપ છે, એ અને નવા વિચારો આપો છો કે ભાઈ જ્યાં ત્યારે તારી મુખ્યતા થઈ રહી છે એ તને દુઃખદાયક છે. રામ અને રાગના વિષય ઉપરની મહત્તાને કારણે મુખ્યતા તને છૂટતી નથી અને એ તને પરિપૂર્ણનું કારણ છે. અને તારું જે પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ, રાગ રહીત જે સ્વરૂપ છે, એ મુખ્યતા મુખ્ય એને કરવા લાયક, એને ઓળખીશ તો એની મુખ્યતા થશે, અને નહીતર ઓળખાણ વગર એની મુખ્યતા આવશે નહીં. તો એ મુખ્યતા નહીં થાય ત્યાં સુધી પરિભ્રમણ નહીં કરે, માટે પણ કોઈ પણ રીતે તારા સ્વરૂપનો નિશ્ચય કર, નિર્ણય કર, ઓળખાણ કર, અને નહીતર બીજો કોઈ આની અંદર ઉપાય છે
નહીં.
ભગવાનની વાણી થી નહીં, વાણી જ્ઞાન નો વિષય ચાલશે. 457 બોલ છે.
પછી પ્રવચન સારની 34 ગાથાઓ કરના પ્રવચન
માં
એ 33 ગાથાનો વિષય આગળ ચાલી ગયો. અને કેવું જ્ઞાન ભગવાન ને પ્રગટે છે એ એક અપેક્ષા એ, એટલે કે આત્માના જ્ઞાન ની અપેક્ષા એ બંને સરખા જ્ઞાન. આત્મજ્ઞાન માં ભગવાન બિરાજમાન છે એ સ્થાને આત્મજ્ઞાન થતા જ્ઞાની બિરાજમાન છે. ભગવાન ભગવાનના સ્થાનમાં જ્ઞાની ને બેસાડ્યા છે આચાર્ય મહારાજે. આત્મજ્ઞાની ને આચાર્ય મહારાજે ભગવાનના સ્થાન પર બેસાડ્યા છે. આ જેવા ભગવાન છે એવા જ્ઞાની છે. બોલ ફરી કેવળ જ્ઞાની માં તફાવત નથી. કેમ તફાવત નથી કે જેમ કેવળ જ્ઞાન માં આત્મજ્ઞાન વર્તે છે એમ જ શ્રુત જ્ઞાન માં આત્મજ્ઞાન વર્તે છે. ભાવસૂત જ્ઞાન એટલે અગ્રે સૂત ને ભાવસૂત ને અહીંયા ચોખ્ખ કરશે આ બધા. અને એમાં બંને ભગવાન આત્મા તે હું એવો અનુભવ છે એટલે અનુભવમાં અનુભવની સૂક્ષ્મતાથી કેવળ માત્ર અનુભવને જોવામાં આવે. એની છદમસ્તતાને એની અસ્થિરતાને પણ કરીને અનુભવમાં સૂક્ષ્મતાથી કેવળ માત્ર અનુભવને જોવામાં આવે અને અનુભવના વિષયને જોવામાં આવે તો બંને
જય હો સનાતન દિગંબર જય ધારણો જય હો.